તારીખ 13/11/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 627 628 અને 629 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 238
मेरी भूमि वर्तमान में इतनी निष्कंप और निष्ठुर है कि जिससे मैं वर्तमान में ही निर्भय हूँ, निरावलंबी हूँ, परिपूर्ण हूँ, निष्क्रिय हूँ, सुख स्वरूप हूँ, कृत कृत्य हूँ, त्रिकार एक रूप हूँ और अचल हूँ। આઠ વિશેષણ લીધા છે. મારું સ્વરૂપ એવું છે, શું નિષ્કંપ ને નકોર આવી ગયા એમાં? બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ ને અગિયાર, દસ ત્રિકાળ એક રૂપ લીધું છે ને, દસ છે નિષ્કંપ ને નકોર, એના જ વિશેષણ છે. મારું સ્વરૂપ નિષ્કંપ છે, એટલે ક્યારે કંપાયમાન થાય નહીં એવું છે. યોગનું કંપન છે એ વિભાવ છે, યોગનો યોગ ગુણનો વિભાવ છે એનું કંપન છે. સ્વભાવ તો નિષ્કંપ રહેવાનો છે, જે સિદ્ધ અવસ્થામાં નિષ્કંપણું પ્રગટ થાય છે. સંસાર અવસ્થામાં નિષ્કંપણું નથી પ્રગટ થતો, એક અયોગી ગુણ સ્થાન ની વાત જુદી છે. ત્યાં યોગ છૂટી જાય છે ને, મન વચન કાયાના યોગ છૂટી જાય, તેરમાના છેડે નકોર છું એટલે ઘન છું, ઠોસ એટલે ઘન છું. કોઈ ભયનો મને પ્રશ્ન નથી, કેમ કે અવિનાશી તત્વ છો અને અવ્યાબાદ તત્વ છો. બાધાનો ભય થાય કે નાશ થવાનો ભય થાય, નુકસાન થવું કે નાશ થવું, બેમાંથી એક બનતું નથી. કોઈના અવલંબનની પરિસ્થિતિ નથી કે કોઈનું અવલંબન લેવું પડે. એ તો ક્યારે અવલંબન લેવું પડે કે પોતે નિર્બળ હોય તો અવલંબન લેવું પડે, પણ પોતાના અનંત સામર્થ્યથી પરિપૂર્ણ છે, પૂર્ણ છું, કોઈ ખામી નથી મારામાં, એટલે અપેક્ષા નથી. ખામી નથી એટલે પરિપૂર્ણ હોવાને લીધે અપેક્ષા વૃત્તિ નથી. અને નિષ્ક્રિય છું, કોઈ કાર્ય કરવાનો પણ પ્રશ્ન મારે ઉપાધિ નથી. પરિણામમાં કાર્ય છે તો પરિણામ સ્વભાવને લઈને સહેજે થાય છે. મારા નિષ્કંપ અને નિષ્ક્રિય સ્વરૂપમાં તો કાર્ય કરવાનો અવકાશ પણ નથી. અનંત સુખના સામર્થ્યથી ભરપૂર છું. સુખ કેટલું કે અનંત સુખ ભરેલું છે, અનંત સુખ સ્વરૂપ છું. કૃતકૃત્ય છું એટલે કરવા યોગ્ય બધું જાણે કરાઈ ગયું હોય એવો છું. જો કે કાંઈ કરવા નહીં કરવાનો પ્રશ્ન જ નથી, પણ છતાં જેમ કરવા યોગ્ય પૂર્ણ થઈ ગયું હોય અને જે સ્વરૂપ હોય એવું મારું સ્વરૂપ છે, એટલે કૃતકૃત્ય કહે છે. કેટલાક વિશેષણો તો પૂર્ણ અવસ્થાને અનુસરીને લગાવવામાં આવ્યા છે, કેમ કે એ વગેરે સમજાવી શકાય એવા વિશેષણો નથી. અવસ્થા પૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે જેવું સ્વરૂપ છે એવી અવસ્થા થઈ ગઈ હોવાથી એ વ્યક્ત અવસ્થા ઉપરથી અવ્યક્ત સ્વભાવને અને સ્વરૂપને દર્શાવી શકાય છે. ત્રિકાળ એકરૂપ છો, કોઈ પણ જાતનો ફેરફાર કોઈ અંશે પણ મારામાં ક્યાંય ફેરફાર થતો નથી. અને મારા સ્વભાવથી ક્યારે પણ હું ચલાયમાન થઈ જાઉં, કોઈ કારણવશ ચલાયમાન થઈ જાઉં એવું પણ મારું સ્વરૂપ નથી. આ તો આટલા વિશેષણો વાપર્યા છે, પણ તિર્યંજ ગતિમાં આવા વિશેષણોનું ઉઘાડ જ્ઞાન નહીં હોવા છતાં એનું વાચ્ય જ્ઞાનમાં હોય છે. એના વાચ્યભૂત તો એક અખંડ સ્વરૂપ છે, એકરૂપ સ્વરૂપ છે, અભેદ સ્વરૂપ છે. બધા ભેદોના થી અભેદ એવું એક સ્વરૂપ છે અને એ પ્રત્યક્ષ છે. તિરિંજને પણ સમ્યક દર્શન થતા એ પ્રત્યક્ષ છે. એટલે ભલે એટલા ભેદમાં ઉપયોગ ન ચાલે તો પણ પોતાના પોતાનું આવું સ્વરૂપ છે એને લઈને એને ક્યાંય પણ પ્રાવલંબન પણ થાય, ભય થાય, દુઃખ થાય એ કાંઈ વાત રહેતી નથી. એ પણ નિર્ભય થઈ જાય છે. ખોલ્યું તિર્યંચનું અંદરમાં શ્રદ્ધા જ્ઞાને એવા કે હું સિદ્ધ સ્વરૂપ છું. કયો ખોળ્યું ચકલાનું, દેડકાનું હોય, વાઘ સિંહનું કે ગાય બળદનું હોય, સંની પંચેન્દ્રિય છે કે સર્પનું ખોળ્યું હોય, ભગવાનના સમોસરણમાં સર્પ આવે છે. સિદ્ધ પોતાનું સિદ્ધપદ સાક્ષાત થાય છે. સિદ્ધપદ છે એ સાક્ષાત થાય છે. આટલા વિશેષણો ની વિશેષતાઓ જુદી જુદી નહીં એને જ્ઞાનમાં આવે, કઈ જરૂર નહીં એને. એના ભેદ અવલંબનમાં બધા ભેદો સમાઈ ગયા છે અને બધા ભેદોનું જ્ઞાન એને વર્તે છે. ભલે સ્પષ્ટપણે નહીં તો પણ અનુભવમાં તો અભેદપણે વર્તે છે. આવું છે. બસ ભેદોને, આટલા ભેદોને જાણવા એ પ્રયોજન નથી, બિલકુલ નહીં. આટલા ભેદોને જાણવા એ બિલકુલ પ્રયોજન નથી. પરમાત્મા થઈ ગયો, એ સિદ્ધ પરમાત્મા એ થઈ ગયો. કેમ કે પોતાને સિદ્ધ સ્વરૂપે અનુભવે છે, સિદ્ધ સ્વરૂપ છે અને છે એનો અનુભવ વર્તે છે. પછી એને એને એની બરાબરી કઈ ચીજ જગતમાં છે તેનો મૂલ્ય થાય, એની તો કોઈ બરાબરી નથી. એ તિરિંચો વંદનીય છે. એમ છે, તિરિંચો હોય તો એ વંદનીય છે, પૂજનીય છે. ગુરુદેવે તો એથી વધારે મહિમા કરી સમ્યક દર્શનને, કે સમ્યક દ્રષ્ટિ બળદની ખરી, વિષ્ઠાને અડે તો એ વિષ્ઠા ધન્ય થઈ ગઈ. કેટલો મહિમા કર્યો એ ગુરુદેવને સાંભળીને કોઈ સમ્યક દ્રષ્ટિનો નકાર કરે છે ત્યારે આશ્ચર્ય થઈ જાય છે, અનાદર કરે ત્યારે આશ્ચર્ય થઈ જાય છે. આ ગુરુદેવે આવી વાત સંભળાવી કે બળદ હોય ને એની ખરી, વિષ્ઠાને અડે, બધી ઘૃણાસ્પદ વિષય છે એને ધન્યતા આપી દીધી આ ગુરુદેવે. એને સમ્યક દર્શનનો મહિમા કેટલો એમને ભર્યો છે એ વાત બધા હજી સેંકડો વાર સાંભળી છે. અનાદર કરે ત્યારે શું એમ બધું મળવા લાગે એવો વિષય છે. એટલી કિંમત થઈ શકે નહીં એવી ચીજ છે. એટલે જ કહ્યું ને, બધું નામ બેન્સરનું હતું, બધું બેન્સરના વિષયમાં એ જ કહ્યું. અને એનાથી વધારવાનું પહેલું વહેલું શરૂ થયું ત્યારે જેટલો મહિમા કરવામાં આવે એટલો મારે હિસાબે તો ઓછો છે. ઠીક, કેમ કે એનું મૂલ્ય તો થાય એવું નથી, પછી ઓછો જ રહ્યો ને. તો એ એક માટે લાગવું પડે, બધાને માટે લાગવું પડે, બધાને માટે એ વાત તો સરખી છે. સમ્યક દર્શન તો સરખું છે. તિરિંચનું હોય કે મનુષ્યનું હોય, એક વ્યક્તિનું હોય તો કોઈ બીજી વ્યક્તિનું હોય, બધું સરખું છે. સમ્ય ભુવન દર્શન નો મહિમા સાચો ક્યારે? કે બધે એવું આવે ત્યારે, નહીતર ખોટો મહિમા છે, સાચો નથી પણ ખોટો મહિમા છે. ઓછો આવે એનો અર્થ શું? પણ ઓછો આવે એનો અર્થ શું? અનાદર થાય, ઓછો આવે એટલે અનાદર થાય, શું થાય? હે, ક્વોલિટીની હિસાબે એક સરખો છે, પ્રવૃત્તિમાં થોડો ફેર પડે. એ તો વાત થઈ. કૈલાસચંદજીએ જયારે પરમાગમ મંદિરના ઉત્સવમાં એમ કહ્યું કે અહીંયા તો બધું કુંદકુંદાચાર સિવાય કઈ દેખાતું જ નથી, કે તો એક કુંદકુંદાચાર્ય કો મુખ્ય કરકે અન્ય આચાર્યો કા બલિદાન નહીં દે સકતે, એમ બોલ્યા. બલિદાન શબ્દ વાપરો એટલે અનાદર થઈ ગયો. બહુ દુઃખ થયું, આ શું બોલે છે? બુદ્ધને પાટે બેઠેલા વિદ્વાનોના ભાષણ ચાલતા હતા. અહીંયા તો અમારે તો બધા આચાર્યો એટલા જ બહુમાન ને સન્માનિત છે. સમનભદ્રાચાર્ય હો, યોગેન્દ્રાચાર્ય હો, અમૃતચંદ્રાચાર્ય હો, કોઈ પણ આચાર્ય હો, એટલા કુંદકુંદાચાર્યના સન્માનિત અમારા જ્ઞાનમાં છે. એટલું જ સન્માન અમને બીજા આચાર્યો પ્રત્યે છે. પછી મુખ્યતા કોઈને કહેવાતી હોય એનો અર્થ એમ નથી કે બીજાને અમે ગૌણ કરીએ છીએ, એમ નથી. ખરેખર બધું પ્રવૃત્તિનો વિષય થઈ ગયો, અભિપ્રાયમાં કાંઈ ફેર નથી. અભિપ્રાયની વાત જુદી છે, પ્રવૃત્તિની વાત જુદી છે. અભિપ્રાયમાં એક સરખા, બધા સમ્યક દ્રષ્ટિ એક સરખા, આ અભિપ્રાયનો વિષય છે. પછી તમે પ્રવૃત્તિ કોઈ એક નહીં કરો એ જુદી વાત છે. અભિપ્રાયમાં એક જરાય ફેર નહીં, આમ છે. જ્ઞાન તો એમ બોલે છે, અભિપ્રાયમાં જ્ઞાન તો જ્ઞાનનો પર્યાય છે. અભિપ્રાય તો અભિપ્રાય જ્ઞાનનો પર્યાય છે, એમાં એક સરખાપણો આવી જાય છે, મૂલ્ય એક સરખું જ છે. પછી તોડણમૂલજી હોય કે બનારસદાસજી હોય, શ્રીમદ રાજચંદ્રજી હોય કે ન્યાલચંદજી સોગાની હોય, બધા એક સરખા જ આવે. એમાં કોઈ બીજા આવે, બીજી રીતે આવે નહીં. આપણે સિમંદર ભગવાન પર મૂળ નાયક બનાવ્યા છે, એમની પ્રતિમા 3 ફૂટની છે, 3.5 ફૂટની. બાજુમાં ઋષભદેવ ભગવાન ને મહાવીર ભગવાન છે ને, એમની પ્રતિમા 1.5 ફૂટ નાની છે, એટલે એમને અનાદર ગણવાનો. અને શ્રીકૃષ્ણ ભગવાન ને નીચલી વેદી ઉપર બેહાડીએ છીએ, નહીં તો ઊંચાઈમાં ફેર છે. એક વેદી હોય, બે વેદી હોય, 3 વેદી હોય, 4 વેદી હોય, 5 વેદી હોય, 77 વેદી હોય છે. નીચલી વેદી ઉપર ભગવાન ને બેહાડ્યા, એ નીચા ઉપલી વેદી ઉપર ઉપલા. મૂળ નાયક વધારે આપણે એને વધારે મહિમા કર્યો, અને મૂળ નાયક નથી એનો ઓછો મહિમા કર્યો, એમ છે? બિલકુલ નહીં. બધા તીર્થંકરો, અરે બધા અરિહંતો તીર્થંકરો ક્યાં? મુખ કેવળી હોય તો એટલે, ભલે નામ નામી અનામી નામ આવડતા ન હોય તો, બધાનો એક જ સરખો જ્ઞાનમાં મહિમા આવે. પ્રવૃત્તિ ગમે તે એક નહીં થાય ને, એમાં પ્રવૃત્તિમાં તો મર્યાદા જ હોય ને, એમાં ક્યાં સવાલ છે? પણ એકનો મહિમા કરો તો એમાં અનેક આવી જાય છે. જો એકનો મહિમા કરતા એક પણ બાકી રહીએ તો એકનો મહિમા નથી કર્યો. એકનો મહિમા કરો તો અનંત આવી જાય છે, એકની અનેકની પણ અનંત આવી જાય છે, ત્રણેય કાળના આવી જાય છે. અને એ ત્રણેય કાળમાંથી એકનો અનાદર કરો એટલે ત્રણેય કાળના નો અનાદર થાય છે. આવી પરિસ્થિતિ છે. અણહમજણ તો અણહમજણ છે ને, સમજણ એ સમજણ છે. આખરમાં નમો તીર્થન તીર્થંકરણ નથી આવતું, કેમ કે તીર્થંકર સિવાયના અરિયંતાનંદ થાય છે. તીર્થંકર તો બહુ ઓછા થાય છે. હા, એક તીર્થંકરના કાળમાં લાખો કેવળીઓ થાય છે, લાખો અરિયંતો થાય છે, લાંબા આયુષ હોય તો. મહાવીર સ્વામીના ભગવાનમાં ન લેવાય, પણ બીજા સિમંદર ભગવાન છે, ઋષભદેવ ભગવાન છે. બધી હરિયન પ્રતિમા લાંછન હોય તો જુદા પડે ને, એક જમાનામાં લાંછન એ નહીં, નામે નહીં, કાંઈ નહીં, હરિયન પ્રતિમા એટલે અલિયન પ્રતિમા એક સરખી બધી. કારણ કે ઓછા ઓછું સમજતા હોય એ એમાં પછી ભૂલ કરે છે કે શાંતિનાથ ભગવાન શાંતિ આપે, માટે શાંતિનાથ ભગવાનને આપણે શાંતિ જોતી હોય તો શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી, અને પાર્શ્વનાથ ભગવાન પરચાપુરે માટે આપણે કંઈક લાભ જોતો હોય તો પાર્શ્વનાથ ભગવાનને બેસાડવા. આ પછી અણસમજણથી બધું ઊભું થાય છે. પહેલાં એક જમાનો એવો હતો કોઈ ચિહ્ન નહીં, કોઈ લક્ષણ નહીં, કાંઈ નહીં, બધી એક સરખી પ્રતિમા બનાવવાની, હરિયન પ્રતિમા એટલે એક જ. કથાકાળની પ્રતિમા પર કોઈ ચિહ્ન છે ને, ફૂંકામાં છે ને, પ્રશસ્તિ નહીં, ચિહ્ન નહીં, કાંઈ નથી. પછી થાય એમાંથી ઝઘડા પાછા. આપણે ન રાખવો જોઈએ, હા એ તો મુમુક્ષુને આપણે સૂચના આપવી જોઈએ. પાણી બહુ વપરાય નહીં, શું કે કોઈ કોઈ મુમુક્ષુઓ એવી માગણી કરે છે જયારે આવે ત્યારે અમને જરા પ્રક્ષાળ કરીને નમન આપી દો. પૂજારીને સૂચના આપી દઈએ અને એક આ સતીશભાઈને એમના દીકરાઓને સૂચના આપી દઈએ કે ભાઈ આ પ્રમાણે આપણે નિયમ રાખવો છે, અને એમાં કોઈ તમને તમારે ફેરફાર ન કરવો, કોઈ તમને પ્રેસ કરે તો અમને બધું કહેજો, તો અમે એને સમજાવી દઈશું. કદાચ કોઈ આગ્રહ રાખે તો અમને એમ કહેજો, એ અમે આગ્રહ રાખનારને અમે સમજાવી દઈશું. ઠીક છે, પૂજારીને અને ઓલા લોકોને સૂચના આપી દીધી, કેમ કે પૂજારીને બંધ કરો છો તો ઓલી ક્યાં ચાલુ થઈ જશે. કે જે પ્રક્ષાલ કરતા હોય એ આ બે જણા પ્રક્ષાલ કરે છે, પૂજારી અને એક સતીશભાઈના ફેમિલીના, એમાં કાંઈ પ્રશ્ન નથી. પ્રક્ષાલ કરે છે એની ભક્તિથી કરે છે, આપણે એના ભક્તિભાવ ઉપર કોઈ આપ મૂકવાનો પ્રશ્ન નથી, એને ભક્તિભાવ ઉપર કોઈ વિક્ષેપ કરવાનો પ્રશ્ન નથી. પણ જયારે હિંસા થતી હોય આપણે સ્વચ્છતા ગણીએ સારું છે, એમાં કઈ સવાલ નથી. અને એ તો આપણે અત્યાર સુધી એ બાબતમાં જરાક ઢીલા રહ્યા છે, એનું કારણ એ કે એક તો એ માણસ, મેં ધીરુભાઈને એ જ કહ્યું કે એક તો માણસ સેવા કરે છે અને આપણે એને ઠપકો આપીએ તો એ તો બરાબર નથી. આપણે એને સમજાવીએ કે ભાઈ આ થોડું અનુચિત થાય છે, એ અનુચિત ન થવા દે,
થોડો ટાઈમ આપી દો.
એ તો પોતાના ટાઈમે પૂરું જ કરે છે, એથી પછી કોઈ આવે તો કોઈને કઈ મળે જ નહીં, તો સીધી વાત છે. પૂજારી જે છે એની પાસે કોઈ માગણી કરે, કેમ કે ગુજરાતી 11 વાગે આવતી હોય, નાના પ્રતિમા થાળીમાં રાખી દેવાના, એટલે એનું પાણી થાળીમાં જ રહીએ, સીધી વાત છે. એટલે તો આપણે એને કઈ અટકાવવા એ રીતે પ્રવૃત્તિ થતા અટકાવવા ના જોઈએ. મુદ્દો એટલો છે કે જેટલો દોષ થાય છે એ દોષ થી બચાવવાને. તેની જરાક સૂચના આપી દેજો ને તમે સમજાવીને. स्वयं की प्रसिद्धि के बारे में पूछा गया तब कहा कि आज हमने अंगत बात करी है. आवाज मारे साथ ठीक है. कोई जाने नहीं जाने इसमें आत्मा को कोई फायदा नहीं है. हमने तो एम कीधु तुम मानो कि गुरुदेव ने जान लिया आत्मा को क्या फायदा होगा और प्रश्न पूछा था मैंने. मेरे बारे में गुरुदेव ने जान लिया तो आत्मा को એટલે મારા આત્માને શું ફાયદો થશે એનાથી, અને અત્યારે નથી જાણતો તો મારા આત્માને એથી શું નુકસાન છે. એટલા એ નિષ્ફળ હતા એ વિષયમાં. પછી કહ્યું કે કોઈ જાણે નહીં જાણે ઇસમેં આત્મા કો કોઈ ફાયદા નહીં હૈ. અનંત સિદ્ધ હો ગયે હૈ. હજી તો આ ચોથું ગુણ સ્થાન છે. મારા પેલા અનંત સિદ્ધ થઈ ગયા છે શું, લેકિન આજકલ કોઈ ઉનકે નામ તક ભી નહીં જાણતે હૈ. કેવા કેવા કોણ કોણ સિદ્ધ થયા કોને ખબર છે? કાંઈ કોઈને ખબર નથી. અનંતા સિદ્ધ બિરાજે છે સિદ્ધાલયમાં. સર્વોત્કૃષ્ટ પદવી એ બિરાજે છે. તેથી આગળ કોઈ પદ નથી. ત્યાં કોઈનું નામ નથી. છેલ્લું નામે અહીંયા પૂરું થઈ ગયું. ત્યાં કોઈનું નામ નથી. ને કાળ એટલો બધો ગયો કે કોઈને પહેલા ભૂતકાળમાં કયા નામમાં હતા એ કોઈને ખબર નથી અત્યારે. લેકિન આજકાલ કોઈ ઉનકે નામ તક ભી નહીં જાણતે હૈ. અસંખ્ય સમ્યક દ્રષ્ટિ તિર્યંચ અભી ઢાઈ દ્વીપ કે બાર મોજુદ હૈ. હવે સમ્યક દર્શન નો તમને મહિમા છે તો અત્યારે અઢી દ્વીપ ની બાર અસંખ્ય તિર્યંચ છે. એમ કે છે મારાથી કઈ ઓછા નથી કે એમ કે છે. અહીંયા તમે મારો મહિમા કરો કે ગુરુદેવ નો મહિમા કરો, પણ એ તિર્યંચ એટલા જ છે. અસંખ્ય એ સમ્યક દ્રષ્ટિ છે. બધા કોઈનું સમ્યક દર્શન હોળ આનાનું, કોઈનું પોણા હોળ આનાનું નથી હોતું. પછી બાર આના અને ચાર આનાનો સવાલ ઉભો નથી થતો. અસંખ્ય સમ્યક દ્રષ્ટિ એવા જ છે. અને કોઈ તો પંચમનું સ્થાન વર્તે છે કે જે સમ્યક દ્રષ્ટિને વંદનીય છે. પાછા એવા છે. અસંખ્ય સમ્યક દ્રષ્ટિ ત્રિયંચ અભી ઢાઈ દ્વીપ કે બહાર મોજુદ હૈ ઉનને કોણ જાણતા હૈ. એને કોણ જાણે છે? કોઈ અત્યારે જાણતું નથી. અસંખ્ય અત્યારે મોજુદ છે, કોઈ જાણતું નથી. કોણ એનો મહિમા કરવા જાય છે ને એને કોની અપેક્ષા છે? જ્યારે પોતે પરિપૂર્ણ છે પછી અપેક્ષા કોની? હે, મને કોઈ માન આપે તો હું પૂરો ને નહીતર અધૂરો, એ ભ્રામક કલ્પના સિવાય બીજું કાંઈ નથી. આકાશમાં જુઓ તો એકલા કેવળીઓ પદ્માસન બિરાજમાન હોય સમકક્ષ. ભગવાન 500 ધનુષ ઊંચે છે ગંધકુટી થી. 500 ધનુષ નીચે બેઠા હોય મુનિરાજ, એને માને કેવળ જ્ઞાન થાય તો 1000 ધનુષ ઊંચે વ્યા જાય. પાંચસો ધનુષ ગંધકૃતિ ના પાંચસો ધનુષ એથી બીજે અંતરિક્ષમાં ભગવાન તીર્થંકર દેવ બિરાજમાન, એની હારે બરાબર હાર માં આવી જાય સ્થાને, હે નીચે કમળ થઈ જાય છે, કમળ થઈ જાય છે, પરમાણુ પરમાણુ કમળ આકારે ગોઠવાઈ જાય છે, ફૂલ નહીં પણ કમળ આકારે પરમાણુ ગોઠવાઈ જાય છે, કમલાસન કે છે એને, કમલાસન કે છે. આમ આપણે પ્રતિમામાં બધે કમલાસન જ કરવામાં આવે છે, નીચે આસન કઈ કરવું હોય તો કમલાસન જ કરવામાં આવે. પછી આ વાત કીધી, આપ કિસી કે લીએ બોજા ન ઉઠાવે, તમે શું કરવા આવું છો, ઉપાધિ કરો છો મારી ક્યાં, ઠીક છે, મારી ઉપાધિ શું કરવા તમારે કરવી જોઈએ. હમ કે કદાચ ગુરુદેવ પાસે જશું તો પણ મેં અપની વાત અપને મોક્ષે નહીં કહી પાઉંગા, મને સમ્યક દર્શન થયું, મને અનુભવ થયો, એ વાત હું નહીં કહી શકું. પણ કોઈ વાત બના કરકે જાના, આમ કહેશું પછી આમ કહેશું, પેલા આમ કહેશું પછી આમ શરૂઆત કરશું પછી આમ કહેશું, એસા અપને સે નહીં હો સકતા, એ બધી ગોઠવણી મારાથી ન થાય, એ બધી ઉપાધિ હું કઈ કરી શકી, ગોઠવીને જામું ને વાત એ બધી કૃત્રિમતા થઈ જાય ને, એ કૃત્રિમતા મારાથી નહીં થાય. એ એમણે સહેજે સહેજે એ વાત એટલા માટે ચાલી હતી કે થોડી મુમુક્ષુઓ બધા ચર્ચામાં આવવા મીડ્યા અને વાત થોડી, વાત તો બહાર જાય કેમ કે લાલુભાઈ આવવા મીડ્યા પછી બધા વધારે આવવા મીડ્યા. એ પહેલાં તો અમે ત્રણ ચાર જણા ઘરમાં બેસતા હતા, લાલુભાઈ આવવા મીડ્યા પછી બધાને ખબર પડી કે ધીમે 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 એમના પરિચિત પછી બીજા પછી ત્રીજા એમ શરૂ થઈ ગયા, એટલે વાત તો બહાર ગઈ. માર્ગી એટલે આ લોકોને જરા બીક લાગે તો ગુરુદેવ પાસે કોઈ ઉલટી વાત મૂકી દેશે તો ઉપાધિ થઈ પડશે, આપણને દુઃખ થશે આપણને. એટલે થોડુંક અમને વધારે ઈચ્છા હતી કે ગુરુદેવને જાણ કરીએ, ગુરુદેવને જાણ કરીએ. જાણ કરવી કેવી રીતે આવે, પ્રોબ્લેમ હતો, એક સમસ્યા હતી. એમને સમજાવ્યા હતા કે ગુરુદેવનો ઉપકાર ગાવા માટે તો જાઓ, જો ગુરુદેવના નિમિત્તે ઉપકાર થયો છે આ તો એ ઉપકાર તો દર્શાવો, એ તો આપણી ફરજ ખરી કે નહીં, એટલું આર્ગ્યુમેન્ટ કરી હતી, દલીલ કરી હતી. એ વાત સાચી છે પણ મારાથી ગોઠવાઈને કંઈ કહેવાનું મારાથી બની શકે એવું, ગોઠવણી કરવી આમ કહેવું આમ કહેવું, ત્યાં જઈને આમ કરવું આમ બની શકે. ઉપકાર જવા એક બાજુ જો ઉપકાર પ્રસિદ્ધ કરવા જાય તો બારમા પ્રસિદ્ધિ થઈ જાય છે, પછી એક અરે બીજી વાત હારોહાર ઉભી થાય છે કે જો ગુરુદેવનો ઉપકાર કરવા જશો તો પ્રસિદ્ધિ થઈ જશે. પછી એવું છે ભૂતકાળમાં એવું બન્યું છે કે ઘણા લોકો પોતે અથવા પોતાની વાત બીજાની મારફત કેવડાવેલી છે ગુરુદેવને, કે સમ્યક દર્શન થયું છે, મને સમ્યક દર્શન થયું છે, અથવા તો મારા વતી બીજા જાય ભાઈ એમને સમ્યક દર્શન થયું છે ગુરુદેવને, એમ જઈને કી આવે ગુરુદેવ કઈ કઈ એમ કોઈનું માને નહીં. ગુરુદેવને ખ્યાલ આવી ગયો કે આ કઈ એવી રીતની વાત નથી કે પોતે કહેવા આવે, એ કેમાંથી પકડી લે કે આને નથી ને કે છે. શું એવા બધા પછા ભૂતકાળના કેસ ગુરુદેવની સામે હતા, પરિસ્થિતિ પાછી ગમે તેમ ચાલે એવી નહોતી, અને સાચા હોય કહેવા જાય ને ખોટા કહેવા જાય માને નહીં, આ બધો પ્રોબ્લેમ તો ઊભો થાય, સમસ્યા ઊભી થાય. એનું માતમ નથી, બીજું બારમાં પ્રસિદ્ધિથી આવા બચવા માંગતા હોય એને તો પેલું સામે આવીને હું ઘૂરી ગયા, પ્રસિદ્ધિ થાય પણ એનાથી બચવું છે કેવી રીતે બનશે એ નહીં થઈ શકે. એવી તકલીફ થાય છે. પૂછવાનો વિષય છે, આ લોકો પરિચયમાં છે ને, કારણ કે અહીંયા આવ્યા પેલા છીએ હોય તો દેખાતું નથી. એ તો એમણે સ્પષ્ટ કર્યું છે કે અહીંયા સમજવાનું મને અહીંથી મળ્યું. અહીંયા આવ્યા પછી એમ કે આ જે વાત કરી એ પેલા થયું છે ને ગયું છે, થયું છે ને ગયું છે, એમ એમનું કહેવું છે, એમ એમનું કહેવું છે. ગુરુદેવ અભિપ્રાય આપ્યો છે એ તો બહુ જોરદાર આવ્યો. અને આમાં શું છે, એક ન્યાય એવો છે કે સમ્યક દર્શન તો પછી થાય છે, પહેલા પરમેશ્વર બુદ્ધિ આવે છે અને પછી એના ફળમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉભો થાય છે. એકવાર પરમેશ્વર બુદ્ધિ આવી જાય અને પછી અવમાન ના ને અવગણ ના થાય કે અનાદર થાય, એ વાત આ ભાવમાં સંભવિત નથી. ભાવાંતર થાય ને ભૂલી ગયા હોય સંભવ છે, ભાવમાં થાય એ વાત સ્વીકારમાં આવી શકે એવી નથી. કેમ કે એને તો મોક્ષિક આજ્ઞા ગુરુને તો દર દઈને કહી દઈ, આત્માને શાંતિ જોઈ નથી, નિત્ર પ્રશ્ન જ ઉભો ન થાય. યાદ તો હોય ને, બીજું કઈ નહીં, અત્યારે ભલે ન હોય પણ યાદ તો હોય ને કે આત્માની શાંતિ મને આવી ભજનમાં આવે, ન્યાય ફેર ન થાય, ન્યાય વિરુદ્ધતા ના આવે ને. આ તો ન્યાય વિરુદ્ધતા, અધ્યાત્મ નો ન્યાય તૂટ્યો છે, આ તો પ્રયોજનભૂત વિષય નો ન્યાય તૂટ્યો છે. આ તો જરાક વિચાર માંગે એવો વિષય છે, એમ કહી શકાય. આત્માર્થતા બહુ સારી હશે એક વખતમાં, કોઈ એવા ટાઈમમાં આત્માર્થતા બહુ સારી હશે કે જેથી ગુરુદેવે પરીક્ષા કર્યા વગર સંમત કરી લીધું છે અને ઈ દેખાય છે, પાછું ઈ દેખાય છે. પણ આત્મારને એક ઉપદેશ મળ્યો, એવો વિષય છે કે આવી સરસ આત્માર્થતા હોય કે પામો કે પામશે, છતાં આ પરિસ્થિતિ થાય ખરી તો એ, અથવા પોતા માટે ગમે તેવી આત્માર્થતા હોય તો ભરોસો ન કરે. શું ઘણી સારી યોગ્યતા હોય, તીવ્ર મુમુક્ષુતા આવી હોય તો આત્મારને એ બોધ લેવા જેવો છે કે આ પર્યાય નો ભરોસો ન થાય, આ ચાલતી પર્યાય નો ભરોસો ન થાય, વિદ્યમાન પર્યાય નો ભરોસો ન, એના ભરોસે ન રહેવાય, સાધી જ લેવું જોઈએ, સ્વરૂપને કબજામાં જ રાખવું જોઈએ, દ્રષ્ટિના કબજામાં સ્વરૂપને છોડાય નહીં. શું એમાંથી એ નીકળે છે, ખરેખર લેવું હોય તો નીકળે છે એની અંદર. પ્રથમ સંકેત માં બીજા સંકેત માં એ હોય શકે અને ન પણ હોય શકે. જો અનાદર થઈ જાય તો પેલું તૂટી જાય, જેમ ત્રીજું તૂટ્યું ઓળખી ન શકે તો બીજું તૂટ્યું, ઓળખવાની યોગ્યતા ગુમાવે તો બીજું તૂટ્યું, અને સત્પુરુષ વિદ્યમાન હોય ને અનાદર કે ઉપેક્ષા થાય તો પેલું તૂટ્યું. તો પર્યાય છે, ફરે છે, ફરતી પર્યાય છે, વિશ્વસનીય નથી, ભરોસો કરવા લાયક નથી. અત્યારે સાદી મિથ્યા દ્રષ્ટિ નિગોદમાં અનંતા છે, કેટલા ઇતર નિગોદમાં અનંતા છે, હવે એને પેલું ગણવું અને એ નિગોદમાં જાય એમ નથી. યોગ્યતા રહી હોય તો શું કહી દેવાય છે. વાત તો રોકડાની છે, ઉધારીની ક્યાંય વાત છે છે નહીં, આ માર્ગમાં રોકડાની વાત છે, વધારેની વાત કોઈ નથી. જેટલું છે એટલું યોગ્યતામાં રોકડું વિદ્યમાન હોવું જોઈએ, પહેલું, બીજું, ત્રીજું તો માન્ય, નહીતર અમાન્ય. અગિયારમાંથી પડ્યો હોય તો માન્ય કરવું પડે, આ તો હજી ચોથાથી અગિયારમાંથી પડે છે, મિથ્યા દ્રષ્ટિ થાય. અગિયારમાંથી પડ્યા પછી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, પહેલામાં આવે. બીજું બધું જ્ઞાન ભાન બધું છૂટે છે ને, શ્રદ્ધા જ્ઞાન બધું છૂટે છે, પુરુષાર્થ તૂટે છે ને, શ્રદ્ધા જ્ઞાન બધું. પુરુષાર્થ વિપરીત થાય છે, રુચિ વિપરીત થાય છે, શ્રદ્ધા વિપરીત થાય છે. શ્રદ્ધા મટી જાય છે ને આત્માની, વિપરીત શ્રદ્ધા થઈ જાય છે અને જ્ઞાન વિપરીત થઈ જાય છે, જાતિ બદલાઈ જાય છે આખી. જેવો બીજો મિથ્યા દ્રષ્ટિ એવો જ આ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, વર્તમાનમાં તો નિગોદ સુધી વિયો જાય, ક્યાં ઉતરી ઉતરી ઉતરીને પરિણામ એટલા ઉતરે કે નિગોદમાં વિયો જાય, સમ્યક દ્રષ્ટિ થયો હોય. અને એવા અનંતા છે અત્યારે, સર્વકાળે અનંતા છે અત્યારે, એટલે ત્રણેય કાળે એવા સાદી મિથ્યા દ્રષ્ટિઓ નિગોદમાં અનંતા હોય છે, એમ છે, કોઈ મૂલ્ય નથી. એમ તો સીધી વાત છે, સોનું લેવા જાઓ એટલે હોનાના પૈસા દેવા પડે, તમે કહો પિત્તળના પૈસા છે ને હોનું આપો તો ન મળે, લોઢાના પૈસા છે ને હોનું આપો તો ન મળે, સોના માટે હોનાના પૈસા જોઈએ. પરિણતિ તોડે એટલો વિભાવ કરે છે, પરિણતિ ને તોડી નાખે એટલો વિભાવ કરે છે, નિગોદમાં જાય એવી પરિણતિ થાય છે. પર્યાના ખેલ બધા આવા છે, શું નથી જોતા? કોઈ માણસ મિથ્યા દ્રષ્ટિ પ્રાણાયામ આદિ યોગ કરે તો મન ઉપર વિજય મેળવે, કે મનોજયમાં આવે, એ મિથ્યા દ્રષ્ટિ છે. એક મિથ્યા દ્રષ્ટિ માનસિક નબળાઈમાં આવે તો પાગલ થાય અને આત્મહત્યા કરે, કે હગા મા બાપ ને હત્યા કરે, પોતાની હત્યા કરે, કેમ કે પાગલ છે અને ખબર નથી હું શું કરું. એ મનના જ પરિણામ છે, ઓલો મનના જ પરિણામ છે. આ તો એક વિભાવ માનસિક પરિણામમાં એની રેન્જ આટલી મોટી છે, એક્સ્ટ્રીમ પોઈન્ટમાં બે બાજુના આવા છેડા છે. આ તો આખી જાત બદલાઈ ગઈ, સ્વભાવ છૂટીને વિભાવ થઈ ગયો, સમય છૂટીને મિથ્યા થઈ ગયું, બહુ મોટો ફેર છે. ધર્માત્મા કે સમાગમ મેં પૂર્વયોજિત બાત કહેને સે કૃત્રિમતા ઓર અસરલતા કા અપરાધ ઉત્પન્ન હોતા હૈ જો કે મુમુક્ષુઓ કે કરને યોગ્ય નહીં હૈ. આ તો જ્ઞાની હતા, આ તો એના ઉપરથી શું બોધ લેવાનો છે કે ધર્માત્મા પાસે જવું, કોઈ વાત બનાવટી બનાવટ કરીને કહેવી, એમાં અપરાધ થશે અસરળતાનો ને કૃત્રિમતાનો, એક એ અપરાધ મુમુક્ષુએ કરવા યોગ્ય નથી. સહેજે જે વાત થાય તેમ સહજ કુદરતી જે નીકળે તે નીકળે, ગોઠવીને ન જાવું. ઠીક, એક પલડે મેં આત્મા ઓર દૂસરે પલડે મેં તીન કાળ તીન લોક, ત્રાજવાના પલ્લા હોય છે ને, એક પલ્લામાં આત્મા મૂકો પોતાનો, બીજા પલ્લામાં આખી દુનિયા મૂકી દો, જે બધા વૈભવ દેવલોક ના આવી ગયા એમાં સર્વા સિદ્ધિ બુદ્ધિના, ફિર ભી આત્મા કા પલડા ભાર સે બેઠ જાતા હૈ. એટલું વજન આત્માનું હોવું જોઈએ, આત્મહિતનું અને આત્મ સ્વરૂપનું એટલું વજન આવવું જોઈએ. ઓર દૂસરા પલડા ઉલર જાતા હૈ, બીજું પલ્લું ઉલાડીને ફેંકી દે, ત્રણ લાખ ત્રણ કાળ ત્રણ લોકને મૂકા હોય એને ફેંકી દે, એટલું વજન અહીંયા ટીંગાઈ જવું જોઈએ. આવો આત્મા સ્વરૂપે કરીને મહિમાવંત છે, કે જેની પાસે અનંતા ત્રણ કાળ ત્રણ લોકનો હિસાબ નથી, એકનો નહીં અનંતા હોય તો એનો હિસાબ નથી. એટલે તો જ્ઞાની મુનિઓ વિચલિત નથી થતા, એનું કારણ એ છે કે એનું વજન એટલું પડ્યું છે અંદરમાં. એક પલ્લામાં હું, એક પલ્લામાં ત્રણ કાળ, ત્રણ હું જાય છે બજારમાં વેપાર કરવા. મિલ માલિક ને કહી દીધું, હું બારવાડી મિલ માલિક સાથે એને સંબંધ હતો કલકત્તામાં, એની એજન્સી હતી. અઠવાડિયામાં કોઈ દી એકાદ દિવસ બે દિવસ મળવા જાય, વાતચીત કાંઈ ધંધા નહીં કરવી હોય તો કરવા જાય. ઓલાને કાંઈ ખબર પડી કે આ કાંઈક ઊંડા ઉતર્યા છે. એસા કરો ને નિહાલચંદજી, મુજે ભી કુછ સમજ ના આયે કે મેરે અહીંયા આધા ઘંટા ઘંટા આયા કરો, મુજે ભી સમજ નહીં કો મિલેગા. કે મને ક્યાં વખત છે કે મેરે પાસે કરો તો સમજાને કે કોઈ સમય નહીં હૈ કે. તો ઠીક હૈ, થોડા વ્યવહારિક કામ હે તો આ જાતા હું, બાકી મેરે પાસ સમય કહા હૈ કે. થોડાને રાજી કરવો એમ નથી, તો એને તારો ધંધાનો લાભ હતો તો વધારે લાભ આપે કે નહીં, એટલી લાલચ એમને થતી. મુમુક્ષુ ને ન થાય, જ્ઞાની ને તો ન થવાનો તો નહીં, મુમુક્ષુ ખરો હોય ને તો એને લાલચ ન થાય, પૈસા વાળાની લાલચ એને. એવી રીતે વજન કેટલું દૂરનું છે શુદ્ધાત્મા ઉપર, વજન કેટલું દૂરનું છે એ લેવાની વાત છે. આ બોલે ને બહુ સ્પીડમાં બોલ્યા હતા, જે તો આવું બોલે ત્યારે એમનું જોર જોવા જેવું હોય. એક પલ્લે મેં મેરા આત્મા, એક પલ્લે મેં તીન કાળ તીન લોક, કે બહુ ઉદર જાતા, બહુ ઘણું જોર હતો, જોર બહાર આવી જતું હતું. યોગ આવી વાત કરે ત્યારે તો આત્માથી કોઈ ભારે નથી, વજનદાર નથી. મારા કરતા કોઈ વજનદાર, અનંતા સિદ્ધો, એક સિદ્ધ નહી અનંતા સિદ્ધો નો વજન નથી. કેમ કે એ તો ગુરુદેવ તો સિદ્ધો એમ જ કહેતો, એ તો અજીવ છે મારા માટે. અનંતા સિદ્ધો ને શું કહેતા ગુરુદેવ, એ અજીવ છે, હું જીવ છું ને મારા માટે એ અજીવ છે. ખુદ કોઈ પરમાણુ ને તોલે મૂકી દેતા હતા. પરમાણુ જેમ અજીવ છે એમ અનંતા સિદ્ધો અજીવ છે. પણ એ કહેવાની એમની એમની તૈયારી હતી. એટલું જ્ઞાનમાં વજન રાખીને વાત છે, બોલવાની ભાષાની વાત નથી, ખાલી ભાષા વર્ગણાની વાત નથી, તો અપરાધ થઈ જાય પછી. હા, એવું આત્માને રાખીને વાત છે. એ તો એ જ કહી શકે જેના જ્ઞાનમાં ને શ્રદ્ધામાં આવે એવો મહિમાવંત ને એવો મહિમા વર્તતો હોય એ કહી શકે. મહિમા વર્તતો ન હોય એને ભાષાથી બોલે એનું કામ નથી. હા, તો વર્તતો હોય મહિમા, એ વર્તતા મહિમાને પ્રસિદ્ધ કરે છે, એટલા માટે એને નમસ્કાર કરવામાં આવે છે, ધન્યવાદ દેવામાં આવે છે. એવું છે, સ્વરૂપ તો એવું છે, ખરેખર સ્વરૂપ તો એવું જ છે. આગળ પાછો શું કરીએ, મારે સવા દસ છે. આગળ આગળ જતી પેલા આગળ જતી હતી કરેલી પાછળ જાય મોટી પાછળ.